ઓડિયો સારાંશ એકત્રા એઆઈ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. સંસ્કૃત સાહિત્ય નામ સાંભળીએ ને એટલે તરત મહાકાવ્યો, નાટકો, સરસ મજાના શ્લોકો યાદ આવે, પણ એ સાહિત્યને સમજવાની, એનું મૂલ્યાંકન કરવાની કોઈ પરંપરા હતી ખરી? આજે આપણે રમેશ શુક્લના એક સરસ લેખ સંસ્કૃતમાં વિવેચન અને ટીકાઓ એના આધારે આ જ વાતની ઊંડાણમાં ચર્ચા કરવાના છીએ. આપણે એ સમજવાની કોશિશ કરીશું કે સંસ્કૃતમાં સાહિત્યિક ચર્ચા, વિશ્લેષણ એની કેટલી સમૃદ્ધ અને એમ કહીએ તો આગવી ધારા હતી.
હા, ખરેખર. અને શરૂઆતમાં જ એક વાત સ્પષ્ટ કરવી પડે, મને લાગે છે ઘણીવાર એવું માનવામાં આવે છે કે ભાઈ પહેલા સિદ્ધાંતો રચાયા હશે અને પછી એના આધારે સાહિત્ય લખાયું હશે. પણ સંસ્કૃતમાં ખાસ કરીને તમે જુઓ તો નાટ્યશાસ્ત્રના કિસ્સામાં ઉલટું થયેલું દેખાય છે. ભરત મુનિએ નાટ્યશાસ્ત્ર લખ્યું એ પહેલાં નાટકો તો ભજવાતા જ હતા ને. એમણે તો જે પ્રયોગો ચાલતા હતા એનું અવલોકન કર્યું બારીકાઈથી અને પછી એમાંથી નિયમો તારવ્યા. એટલે એમનો અભિગમ વધુ વૈધાનિક હતો કે ભાઈ આમ કરવું જોઈએ, પ્રિસ્ક્રિપ્ટિવ જેને કહીએ. જ્યારે પછીના અલંકારિકો આવ્યા, ભામાથી શરૂ કરીને જગન્નાથ સુધી, એમણે સિદ્ધાંતોની ચર્ચા કરી. એને આપણે સૈદ્ધાંતિક અભિગમ કહી શકીએ.
એટલે પ્રેક્ટિસ પહેલાં અને થિયરી પછી, આ તો રસપ્રદ વાત કહેવાય. તો ચાલો શુક્લજીના લેખને આધારે સંસ્કૃત વિવેચનની આ જે દુનિયા છે એમાં થોડા ઊંડા ઉતરીએ, સમજીએ કે એ સમયના જે વિવેચકો હતા, વાચકો હતા, એ લોકો સાહિત્યને કઈ રીતે જોતા હતા, કઈ રીતે મૂલવતા હતા. શુક્લજી છે ને એ મુખ્યત્વે બે પ્રકારના વિવેચનની વાત કરે છે, પ્રયુક્ત અને પ્રત્યક્ષ. આ શું છે બરાબર?
હા, જો સાવ સાદા શબ્દોમાં સમજાવું, પ્રયુક્ત વિવેચન એટલે શું કે સિદ્ધાંતો સમજાવવા હોય ને ત્યારે ઉદાહરણો વાપરવા. જેમ કે માની લો કે કોઈ આલંકારિક રસ કે ધ્વનિનો સિદ્ધાંત સમજાવે છે તો એના પુરાવા તરીકે કોઈ કાવ્યની પંક્તિ ટાંકે. અહીંયા મુખ્ય હેતુ સિદ્ધાંત સમજાવવાનો છે, કાવ્યનું મૂલ્યાંકન એ ગૌણ બાબત છે. જ્યારે પ્રત્યક્ષ વિવેચન એટલે કોઈ ચોક્કસ કવિ કે કોઈ ચોક્કસ કૃતિનું સીધે સીધું મૂલ્યાંકન, એના પર જ ફોકસ. અને આમાં પાછા બે મુખ્ય સ્વરૂપો જોવા મળે. એક તો સમીક્ષાત્મક મુક્તકો, એટલે નાના શ્લોક હોય જેમાં સીધી પ્રશંસા હોય કે ક્યારેક નિંદા પણ હોય. અને બીજું છે ટીકાઓ, એટલે કે કોઈ કૃતિ ઉપરનું વિગતવાર વિવરણ, જેને આપણે કોમેન્ટ્રી કહી શકીએ.
અચ્છા, અને આ જે ઉદાહરણો તાકવાની વાત કરી તમે, એ પદ્ધતિમાં પણ સમય જતાં ફેરફાર થયો હશે નહીં? શુક્લજી એવું નોંધે છે કે ભામહ અને દંડી જેવા શરૂઆતના આચાર્યો તો પોતાના બનાવેલા ઉદાહરણો આપતા.
હા, બરાબર. એ લોકો પોતાની વાત સ્પષ્ટ કરવા માટે જરૂર પડે તો જાતે જ પંક્તિઓ રચી લેતા. પણ પછીના આચાર્યો આવ્યા, ખાસ કરીને આનંદવર્ધન અને અભિનવગુપ્ત જેવા જે ધ્વનિવાદીઓ હતા. એમણે શું કર્યું? એમણે જે મોટા કવિઓ થઈ ગયા એમની રચનાઓમાંથી ઉદાહરણો ટાંકવાનું શરૂ કર્યું.
હા હા, એ મોટો બદલાવ ગણાય.
બિલકુલ. અને એમાં ઘણી વાર છે ને ગજબની વસ્તુનિષ્ઠતા જોવા મળે છે, ઓબ્જેક્ટિવિટી જેને કહીએ. જેમ કે મમ્મટનું ઉદાહરણ લઈએ, એમણે પેલો શ્લોક ટાંક્યો, નિશેષ ચ્યુત ચંદનમ, ધ્વનિ કાવ્યના શ્રેષ્ઠ ઉદાહરણ તરીકે. પણ એ શ્લોક કોણે લખ્યો, ક્યારે લખ્યો, કયા સંદર્ભમાં લખ્યો, એની કોઈ જ વાત નહીં. એમનું ધ્યાન ફક્ત ને ફક્ત કાવ્યતત્વ પર હતું, કવિ કોણ છે એના પર નહીં.
પણ શું આ વસ્તુનિષ્ઠતા હંમેશા જળવાતી હતી ખરી? શું ક્યારે અંગત ગમાણ, ગમા, પૂર્વગ્રહો એવું બધું નહોતું આવતું?
સારો સવાલ છે. જો મોટા ભાગે તો વસ્તુનિષ્ઠતા દેખાય છે, એ વાત સાચી. પણ હા, અપવાદો પણ છે જ. શુક્લજી પંડિત રાજ જગન્નાથનો ઉલ્લેખ કરે છે. હવે જગન્નાથે દાખલા તરીકે જયદેવનું ગીત ગોવિંદ છે એમાં અમુક શૃંગાર વર્ણનોને અનુચિત ગણાવ્યા. કાલિદાસનું કુમાર સંભવ છે એના આઠવા સર્ગને પણ એ ટીકાપાત્ર ગણે છે. હવે આમાં ખાલી શાસ્ત્રીય મતભેદ હતો કે પછી કોઈ અંગત કારણ પણ હતું, એ કહેવું થોડું મુશ્કેલ છે. અને વળી વ્યાકરણના ક્ષેત્રમાં ભટ્ટોજી દીક્ષિત સાથે એમના મતભેદ એટલા ઉગ્ર હતા કે એમણે ભટ્ટોજીના ગ્રંથ પ્રૌઢ મનોરમાનું ખંડન કરતો ગ્રંથ લખ્યો. એનું નામ જ શું રાખ્યું? મનોરમા કુચ વર્ધન.
બાપરે, આમાં તો રોષ સ્પષ્ટ દેખાય છે.
હસ તો. પણ આનાથી એકદમ વિપરીત ઉદાહરણ પણ છે. ક્ષેમેન્દ્રનું એમણે કાવ્યના દોષો બતાવવા માટે બીજા કોઈ કવિની નહીં પણ પોતાની જ રચેલી પંક્તિઓના ઉદાહરણ આપ્યા. આને તો ખેલદિલી કહેવી પડે.
એટલે વિવેચકો પણ આખરે તો માણસ હતા. અંગત રાગદ્વેષથી ક્યારેક પર નહોતા રહી શકતા એવું લાગે છે, પણ કવિઓ પોતે શું વિચારતા હતા આ વિવેચન વિશે? દરેક સર્જક તો ઈચ્છે ને કે એની કૃતિને સારો પ્રતિસાદ મળે, લોકો એને સમજે.
બિલકુલ. પેલું ભવભૂતિનું પ્રસિદ્ધ વાક્ય યાદ છે ને, ઉત્પચ્યતે સ્તિ મમ કોપી સમાન ધર્મા કાલો હિયયમ નિરવધીર વિપુલાચ પૃથ્વી. એનો અર્થ એ કે ક્યારેક તો મારા જેવો સમાન ધર્મી એટલે કે મારા કાવ્યને ખરા અર્થમાં સમજનારો કોઈક તો પેદા થશે જ, કારણ કે કાળ અનંત છે અને આ પૃથ્વી વિશાળ છે. આમાં શું દેખાય છે? પોતાના સમયના વિવેચન પ્રત્યેનો કદાચ થોડો અસંતોષ અને ભવિષ્ય પરની શ્રદ્ધા, બંને છે. બીજી બાજુ કાલિદાસમાં જુઓ તો થોડું અલગ ચિત્ર છે. માલવિકાગ્નિમિત્ર જ્યારે એમણે લખ્યું ત્યારે શરૂઆતમાં આત્મવિશ્વાસ દેખાય છે. જૂનું છે એટલે સારું એવું જરૂરી નથી, નવું છે એટલે ખરાબ એવું પણ નથી. સમજું લોકો તો પરખીને સ્વીકારે છે. પણ પછી શાકુંતલ જેવી મોટી સફળતા મળી એ પછી આમનામાં એક વિનમ્રતા આવે છે. જ્યાં સુધી વિદ્વાનો જાણકારો સંતોષ ન પામે ત્યાં સુધી હું મારા આ નાટ્ય પ્રયોગને સફળ ન ગણો.
તો આ જે સંતોષ કે અસંતોષ હતો એ વ્યક્ત ક્યાં થતો? શું એ જમાનામાં એવી કોઈ જગ્યાઓ હતી, કોઈ સાહિત્યિક સભાઓ, કોઈ ચર્ચાના મંચ જ્યાં કવિઓ અને વિવેચકો ભેગા મળે, વાતચીત કરે?
હા, ચોક્કસ હતા. શુક્લજી એના માટે વિદ્યત ગોષ્ઠી અને કાવ્ય ગોષ્ઠી જેવા શબ્દો વાપરે છે. વાત્સ્યાયનનું કામસૂત્ર જુઓ, એમાં નાગરિકની જે દિનચર્યા બતાવી છે એમાં આવી ગોષ્ઠીઓનો સમાવેશ છે. ચાણક્યના અર્થશાસ્ત્રમાં પણ રાજા માટે આવી સભાઓ જરૂરી ગણાવી છે, અને રાજશેખર તો કાવ્યમીમાંસામાં આનું એકદમ વિગતવાર વર્ણન આપે છે. રાજાના દરબારમાં થતી, નગરજનો પોતાના ઘરે પણ ગોઠવતા, શ્રીમંત ગણિકાઓને ત્યાં પણ આવી સભાઓ યોજાતી, અને ત્યાં શું થાય, કાવ્ય પઠન થાય, નવા લખેલા નાટકની ચર્ચા થાય, એની સમીક્ષા થાય.
ઓહો, એટલે ખાલી વાંચીને નહીં પણ સાંભળીને, ચર્ચા કરીને પણ સાહિત્યનું મૂલ્યાંકન થતું હતું. એક જીવંત પરંપરા હતી.
બરાબર. અને રાજશેખર તો ત્યાં સુધી કહે છે કે આવી ચર્ચા ખાલી વખાણ કરવા માટે જ ન હોવી જોઈએ, એમાં થોડી તીખાશ પણ હોવી જોઈએ, થોડી આલોચના, જેમ આપણે ભોજનમાં ચટણી કે અથાણું લઈએ છીએ ને, એનાથી સ્વાદ વધે એમ. અને જે કવિઓ સફળ થતા, જેમની કૃતિઓ વખણાતી, એમને ખૂબ માનસન્માન મળતું, એમને બ્રહ્મરથમાં બેસાડીને નગરમાં એમનો સરઘસ કાઢવામાં આવતો. પાણીની, કાલિદાસ, ભારવી આવા અનેક કવિઓને આવું સન્માન મળ્યું હોવાના ઉલ્લેખો છે. કવિઓ પણ આવી પરીક્ષા માટે જાણે તૈયાર રહેતા. શ્રી હર્ષ પોતાના નાટકની પ્રસ્તાવનામાં લખે છે કે પોતે નિપુણ કવિ છે અને સામે જે પરિષદ બેઠી છે એ પણ ગુણગ્રાહી છે, એટલે કે એમને વિશ્વાસ છે કે સારા વિવેચકો સામે બેઠા છે.
આ બધું સાંભળીને લાગે છે કે વિવેચન એ કોઈ સૂકી પ્રવૃત્તિ નહોતી, પણ એકદમ જીવંત પરંપરા હતી. રાજશેખરે તો વિવેચકોના પ્રકાર પણ પાડ્યા હતા નહીં? એમણે પ્રતિભાના બે પ્રકાર કહ્યા હતા, કાર્યયિત્રી અને ભાવેયિત્રી.
હા, કાર્યયિત્રી એટલે સર્જક કવિની પ્રતિભા, અને ભાવેયિત્રી એટલે આસ્વાદક કે વિવેચકની પ્રતિભા. અને પછી એમણે આ ભાવેયિત્રી પ્રતિભા એટલે કે વિવેચકની પ્રતિભાના પણ ચાર પ્રકાર ગણાવ્યા છે. રસપ્રદ છે, પહેલો પ્રકાર અરોચકી, એટલે એવો વિવેચક કે જેને કશું ગમે જ નહીં, એને બધે દોષ જ દેખાય. બીજો સતૃણ વ્યવહારી, એટલે જે ઘાસની જેમ સારું નરસું, કચરો સોનું બધું જ ભેદભાવ વગર સ્વીકારી લે, જેને બધું જ ગમે. ત્રીજો મત્સરી, એટલે ઈર્ષાળુ, પૂર્વગ્રહથી પીડાતો હોય, પોતાના મિત્રની ખરાબ રચના હોય તોય વખાણે અને દુશ્મનની સારી રચના હોય તોય નિંદા કરે. અને ચોથો અને સૌથી મહત્વનો તત્વાભિનિવેશી, આ છે સાચો વિવેચક. રાજશેખર કહે છે કે આવો વિવેચક તો હજારોમાં કોઈ એકાદ જ હોય છે.
હજારોમાં એક. તો આ તત્વાભિનિવેશી વિવેચકમાં એવી તે શું ખાસ વાત હતી? એ શું કરતો હતો બરાબર? એની ખાસિયત શું?
જો, એ માત્ર કૃતિનો રસ માણીને અટકી નહોતો જતો. એવું નહોતું કે ખાલી વાહ મજા આવી ગઈ કહી દીધું. એ કૃતિના શબ્દ જુએ, એની ગૂંથણી એટલે કે એની સંરચના કેવી છે એ જુએ, એમાં કયા વિચારો, કઈ સૂક્તિઓ છે એ તારવે, અને કૃતિનું સમગ્ર તાત્પર્ય શું છે આ બધું જ, અને કેવી રીતે તટસ્થતાથી ઊંડાણપૂર્વક. આ બતાવે છે કે સંસ્કૃત વિવેચન ખાલી મને ગમ્યું કે ન ગમ્યું એટલા પૂરતું સીમિત નહોતું. એ ભાષાકીય સ્તરે, સંરચનાત્મક સ્તરે, અર્થઘટનના સ્તરે, એમ ઘણા બધા લેવલ પર કામ કરતું હતું. કદાચ ભવભૂતિ આવા જ કોઈ સમાન ધર્મ વિવેચકની રાહ જોતા હશે.
શુક્લજીએ એમના લેખમાં પશ્ચિમી વિવેચન સાથે પણ અમુક રસપ્રદ સરખામણીઓ કરી છે, જેમ કે કુંતક અને વોલ્ટર પેટર વચ્ચે.
હા, એ મુદ્દો પણ ખરેખર ધ્યાન ખેંચે એવો છે. કુંતક શું કહે છે કે કવિ જે ચોક્કસ અર્થ કહેવા માગે છે ને, એના માટે એક અને માત્ર એક જ અનન્ય શબ્દ હોય છે, શબ્દો વિવક્ષિતાર્થક વાચકઃ. હવે પશ્ચિમમાં છેક 19મી સદીમાં ફ્લોબેર અને વોલ્ટર પેટર જેવા વિચારકોએ ધ યુનિક વર્ડ અથવા લેમો જુસ્ત એટલે કે એકમાત્ર સાચો શબ્દ એવી વાત કરી. કુંતક તો એમનાથી સદીઓ પહેલાં વાત કરી ગયા. બીજું સમાંતર જુઓ, કુંતક કહે છે કે કવિના સ્વભાવ પ્રમાણે કાવ્યનો માર્ગ એટલે કે એની રીતિ કે શૈલી બદલાય છે. કવિ સ્વભાવ ભેદેન માર્ગ ભેદઃ. પેલી બાજુ પેટરે પણ કહ્યું કે ધ સ્ટાઇલ ઇઝ ધ મેન, શૈલી એ જ માણસ છે. કેટલી સમાનતા છે.
અને પેલું અભિનવ ગુપ્તના રસાવેશ અને વૈશદ્ધ્યવાળું ઉદાહરણ, એની સરખામણી વર્ડ્સવર્થ સાથે.
હા, અભિનવ ગુપ્ત સર્જન પ્રક્રિયાનું વર્ણન કરે છે. એ કહે છે કે શરૂઆતમાં એક રસાવેશ હોય એટલે કે એકદમ તીવ્ર ભાવનાત્મક આવેશ, અને પછીથી વૈશદ્ય એટલે કે એક પ્રકારની સ્પષ્ટતા નિર્મળતા આવે. આ વાત છે ને એ પેલા અંગ્રેજી કવિ વર્ડ્સવર્થની પ્રખ્યાત વ્યાખ્યાની યાદ અપાવે છે. પોએટ્રી ઇઝ ધ સ્પોન્ટિનિયસ ઓવરફ્લો ઓફ પાવરફુલ ફિલિંગ્સ, ઇટ ટેક્સ ઇટ્સ ઓરિજિન ફ્રોમ ઇમોશન રિકલેક્ટેડ ઇન ટ્રેન્ક્વિલિટી. એટલે કે શક્તિશાળી ભાવનાઓનો સહજ ઉભરો જે શાંતિમાં સ્મરણ કરવાથી ઉદ્ભવે છે. હવે અલબત્ત બધું 100% સરખું ન જ હોય, પણ બંને પરંપરાઓમાં સર્જનાત્મકતાની જે પ્રક્રિયા છે એને સમજવાનો અને એની ઉત્કૃષ્ટતાને પકડવાનો પ્રયાસ તો દેખાય જ છે.
રસપ્રદ. હવે આપણે પાછા આવીએ પ્રત્યક્ષ વિવેચનના જે મુખ્ય સ્વરૂપો હતા એના પર. પહેલા વાત કરીએ સમીક્ષા મુક્તકોની. પેલો પ્રખ્યાત શ્લોક તો લગભગ બધાએ સાંભળ્યો જ હશે, કાવ્યેષુ નાટકમ રમ્યમ, તત્ર રમ્યા શકુંતલા, તત્રાપી ચતુર્થો અંક, તત્ર શ્લોક ચતુષ્ટયમ.
હા બરાબર, કાવ્યોમાં નાટક શ્રેષ્ઠ છે, નાટકોમાં શાકુંતલ શ્રેષ્ઠ છે, શાકુંતલમાં ચોથો અંક શ્રેષ્ઠ છે, અને ચોથા અંકમાં પણ 4 શ્લોક સૌથી શ્રેષ્ઠ છે. જો એક જ નાનકડો શ્લોક, પણ એમાં કેટલું બધું મૂલ્યાંકન આવી ગયું. આમાં ઐતિહાસિક દ્રષ્ટિ છે, કારણ કે સમગ્ર કાવ્ય પરંપરાનું અવલોકન છે. તુલનાત્મક દ્રષ્ટિ છે, નાટકની બીજા કાવ્ય પ્રકારો સાથે, શાકુંતલની બીજા નાટકો સાથે સરખામણી. સ્વરૂપગત દૃષ્ટિ છે, નાટકની રમણીયતાની વાત. અને કૃતિનિષ્ઠ દ્રષ્ટિ પણ છે, ચોક્કસ અંક અને શ્લોકોનું મહત્વ બતાવ્યું. આ મુક્તકો જાણે એ જમાનાના સાઉન્ડ બાઇટ્સ જેવા હતા, જે ટૂંકમાં કવિ કે કૃતિનું મૂલ્ય સ્થાપિત કરી દેતા.
અને આવા મુક્તકો શું ફક્ત પ્રશંસા જ કરતા હતા કે નિંદા પણ થતી?
મોટાભાગે તો પ્રશસ્તિ મુક્તકો જ વધારે જોવા મળે છે. ખાસ કરીને કાલિદાસ, બાણભટ્ટ, ભવભૂતિ જેવા જે ટોચના કવિઓ હતા એમના માટે. રાજા ભોજ તો કાલિદાસથી એટલા બધા પ્રભાવિત હતા કે એમણે ભાસ જેવા દિગ્ગજ નાટ્યકારને પણ કાલિદાસની સરખામણીમાં શું કહી દીધા? નિબંધકાર, એટલે કે સામાન્ય લેખક. હલાયુદ્ધ નામના એક કવિએ કહ્યું કે કાલિદાસની કવિતા તો અરીસા જેવી છે, જેમાં આખું વિશ્વ પ્રતિબિંબિત થાય છે. આ વાત પેલી પશ્ચિમી માન્યતા જેવી લાગે છે ને કે સાહિત્ય જીવનનું દર્પણ છે, પણ આ મુક્તકોનો એક બીજો મોટો ફાયદો એ થયો કે એના કારણે જે ઓછા જાણીતા કવિઓ હતા અથવા તો સ્ત્રી કવિઓ હતી.
ઓ, સ્ત્રી કવિઓ પણ?
હા, જેમ કે શીલા ભટ્ટારિકા, વિજ્યા મારુલા, અને એટલું જ નહીં, જે કહેવાતા નિમ્ન વર્ણના કવિઓ હતા જેમ કે ચાંડાલકુળના માતંગ દિવાકર, કુમ્હાર જાતિના દ્રોણ, એમના નામ પણ આપણને આ મુક્તકોને કારણે જ યાદ રહ્યા છે.
આ તો બહુ મહત્વની વાત કહેવાય. એ સમયમાં સ્ત્રી કવિઓ અને નિમ્ન વર્ણના કવિઓને પણ આટલું મહત્વ અપાતું હતું?
હા, એ ખરેખર નોંધપાત્ર છે. રાજશેખર તો શીલા ભટ્ટારિકાની શૈલીને બાણભટ્ટની કક્ષાની ગણે છે. માતંગ દિવાકરને તો શ્રીહર્ષની રાજસભામાં બાણ અને મયૂર જેવા મોટા કવિઓની હરોળમાં સ્થાન મળ્યાનો ઉલ્લેખ છે. આ શું બતાવે છે? કે પ્રતિભાને જાતિ કે વર્ણ કરતાં વધુ મહત્વ અપાતું હતું. ઘણીવાર, અને એટલું જ નહીં, સંસ્કૃત સિવાયની જે ભાષાઓ હતી એના કવિઓનો પણ આદર થતો. પ્રાકૃતના કવિઓ જેમ કે હાલ, જેમણે ગાહ સત્યચય લખી, અને પ્રવરસેન, જેમણે સેતુબંધ લખ્યું, અપભ્રંશના કવિઓ બધાનો ઉલ્લેખ મળે છે, એમનો સમાદર થતો. ભામાએ તો સ્પષ્ટ કહ્યું છે કે કાવ્ય સંસ્કૃતમાં હોય, પ્રાકૃતમાં હોય કે અપભ્રંશમાં હોય, એનાથી ફેર નથી પડતો. મુખ્ય વસ્તુ કાવ્યત્વ છે, ભાષા ગૌણ છે.
આ તો મુક્તકોની વાત થઈ. હવે આવીએ પ્રત્યક્ષ વિવેચનના બીજા અને કદાચ વધુ ગહેન સ્વરૂપ પર, એટલે કે ટીકાઓ. આટલી બધી ટીકાઓ લખાઈ સંસ્કૃતમાં, એની જરૂર શા માટે પડી હશે?
શુક્લજી એના મુખ્યત્વે ત્રણ કારણો ગણાવે છે. પહેલું, આસ્વાદમાં મદદ. કેટલીક કૃતિઓ કેવી હતી? અત્યંત પાંડિત્યપૂર્ણ, ખૂબ અઘરી. જેમ કે ભટ્ટિકાવ્ય છે, જે મૂળ તો વ્યાકરણ શીખવવા માટે જ લખાયું હતું. અથવા શ્રીહર્ષનું નૈષધીય ચરિત. શ્રીહર્ષ તો પોતે ગર્વથી કહે છે કે મેં જાણી જોઈને મારા ગ્રંથમાં એવી ગૂંચ મૂકી છે કે જે ગુરુ પાસે સમજ્યા વગર ન ઉકલે.
ઓહો,
હવે આવી અઘરી કૃતિઓનો સામાન્ય વાચક કેવી રીતે આસ્વાદ લઈ શકે? એના માટે ટીકાઓ અનિવાર્ય બની ગઈ. બીજું કારણ, અધ્યયનમાં મદદ. જે વિદ્યાર્થીઓ સંસ્કૃત શીખી રહ્યા હોય અથવા જેમનું જ્ઞાન ઓછું હોય, એમને શબ્દોના અર્થ સમજાવવા, વ્યાકરણના નિયમો, છંદ, અલંકાર આ બધું સમજાવવા માટે ટીકાઓ લખાતી. આ ટીકાઓ ઘણીવાર પ્રશ્નોત્તર શૈલીમાં પણ લખાતી, એટલે ભણાવવામાં ખૂબ ઉપયોગી થતી. મલ્લીનાથની ટીકાઓ આનું ઉત્તમ ઉદાહરણ છે. અને ત્રીજું કારણ, પ્રયોગમાં માર્ગદર્શન. ખાસ કરીને નાટકો હોય અથવા ગીત ગોવિંદ જેવા નૃત્ય પ્રધાન કાવ્ય હોય, તો એનું મંચન કેવી રીતે કરવું? એ વખતે અભિનેતાઓને, દિગ્દર્શકોને માર્ગદર્શન આપવા માટે પણ ટીકાઓ લખાતી. દાખલા તરીકે મેવાડના રાણા કુંભા થઈ ગયા, એમણે ગીત ગોવિંદ પર રસિકપ્રિયા નામની ટીકા લખી. એમાં એમણે સ્પષ્ટ લખ્યું છે કે કયા પદ વખતે કયો રાગ ગાવો જોઈએ, કેવો અભિનય કરવો જોઈએ, નાયિકાનો કયો પ્રકાર, જેમ કે અભિસારિકા છે કે વિરોધ કંઠિતા છે, દર્શાવવો જોઈએ.
અચ્છા, એટલે ટીકાઓ ખાલી અર્થ સમજાવવા માટે નહોતી, એના તો ઘણા બધા ઉપયોગો હતા. ભણવામાં, ભજવવામાં, સમજવામાં, બધે જ. અને એમની શૈલીઓ પણ જુદી જુદી હતી એવું મેં સાંભળ્યું છે. મલ્લીનાથ તો પોતાની ટીકાઓને ખાસ નામ પણ આપતા હતા ને? સંજીવિની, સર્વંકશા, ઘંટાપથ.
હા, બરાબર. શૈલીની રીતે જોઈએ ને તો મુખ્ય બે પ્રકારની ટીકાઓ જોવા મળે છે, દંડાન્વય અને ખંડાન્વય. દંડાન્વય એટલે શું? કે શ્લોકના જે શબ્દો હોય ને એને વાક્યના અર્થ પ્રમાણે કરતા કર્મ ક્રિયાપદના ક્રમમાં ગોઠવીને સમજાવવું. એનાથી વાક્યનો અન્વય એટલે કે સિન્ટેક્સ સહેલો થઈ જાય. મલ્લીનાથ મોટેભાગે આ જ પદ્ધતિ વાપરતા. જ્યારે ખંડાન્વયમાં શું હોય? આખા વાક્યને ક્રમમાં ગોઠવવાને બદલે શબ્દ સમૂહો કે પદખંડો લઈને એનું વિવરણ કરવામાં આવે. રાઘવ ભટ્ટની શાકુંતલ પરની ટીકા આ પ્રકારની ગણાય છે.
પણ આ ટીકાઓમાં શું ફક્ત શબ્દોના અર્થ અને વાક્યરચના જ સમજાવતા હતા, કે પછી કૃતિનું કંઈક વધુ ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ પણ થતું હતું?
ખૂબ જ ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ થતું હતું. ટીકાકારો ખાલી શબ્દાર્થ સમજાવીને અટકી નહોતા જતા. એ લોકો તો કૃતિના આખા તંત્રની, એના એક એક પાસાની ચકાસણી કરતા હતા. શુક્લજીએ ટીકાઓના જે મુખ્ય અંગો ગણાવ્યા છે એને આપણે આમ થોડા જૂથમાં વહેંચી શકીએ સમજવા માટે. એક તો ભાષા અને શૈલી. આમાં શું આવે? અઘરા શબ્દોના અર્થ, એના માટે કોષનો ઉપયોગ કરે. કવિનો ભાવ સ્પષ્ટ કરવા માટે અર્થનો વિસ્તાર કરે. પ્રાકૃત ભાષા હોય તો એનું સંસ્કૃત રૂપાંતરણ આપે. વ્યાકરણની બહુ ઝીણવટભરી ચર્ચા કરે. શબ્દ કેવી રીતે બન્યો, કયો સમાસ છે, કવિએ કોઈ નિયમ તોડ્યો હોય તો એ બરાબર છે કે નહીં. પછી અલંકાર અને છંદની ઓળખ આપે અને એનું ઔચિત્ય તપાસે.
ઓહો.
બીજું, સ્વરૂપ અને સંરચના. કૃતિ કયા સાહિત્ય પ્રકારની છે, નાટક છે, મહાકાવ્ય છે, ખંડકાવ્ય છે, એના લક્ષણો બરાબર જળવાયા છે કે નહીં, નાયક નાયિકાના પ્રકાર કયા છે, રસ નિષ્પત્તિ બરાબર થઈ છે કે નહીં, આ બધી શાસ્ત્રીય ચર્ચા પણ ટીકામાં હોય. ત્રીજું, સંદર્ભ અને તુલના. ટીકાકાર પોતાની વાતના સમર્થનમાં બીજા શાસ્ત્રો, વેદ, પુરાણ, દર્શન, કામશાસ્ત્ર, સંગીતશાસ્ત્ર, કેટલાય એના પ્રમાણો ટાંકે. મલ્લીનાથે તો સિદ્ધાંત જ બનાવી દીધો હતો, નામૂલમ લિખ્યતે કિંચિત, એટલે કે હું આધાર વગર કશું લખતો નથી. અને તેઓ જે કૃતિની ટીકા કરતા હોય એની તુલના બીજી કૃતિઓ સાથે પણ કરતા. અને ચોથું, જે કદાચ સૌથી મહત્વનું કામ કહી શકાય, પાઠ વિવેચન, એટલે કે જુદી જુદી હસ્તપ્રતોમાં જે અલગ અલગ પાઠભેદ મળતા હોય એની નોંધ લેવી અને પછી તર્ક અને પુરાવાના આધારે કયો પાઠ સાચો હોઈ શકે એ નક્કી કરવાનો પ્રયત્ન કરવો.
બાપરે, આ તો જબરદસ્ત વિશ્લેષણ કહેવાય. ટીકા એટલે આપણે જે ખાલી કોમેન્ટરી સમજીએ છીએ એવું નહીં, આ તો એક આખું રિસર્ચ પેપર લાગે છે.
બિલકુલ, તમે સાચું સમજ્યા. આ ટીકાકારો પોતે પણ મોટા વિદ્વાનો હતા, બહુશ્રુત હતા. એમની ટીકાઓ વાંચીએને તો ખ્યાલ આવે કે એ લોકો ખાલી કાવ્યશાસ્ત્ર જ નહોતા જાણતા, પણ દર્શન, વ્યાકરણ, ઇતિહાસ, પુરાણ, જ્યોતિષ, ગણિત, સંગીત, નૃત્ય, કેટલા બધા વિષયોના જાણકાર હતા. અને આ ટીકાઓને કારણે જ આજે આપણને ઘણા એવા ગ્રંથો અને આલંકારિકો વિશે માહિતી મળી છે જે કદાચ લુપ્ત થઈ ગયા હોત, અને કવિઓનો સમય નક્કી કરવામાં પણ ઘણી મદદ મળી છે.
તો આટલી બધી ચર્ચા પછી રમેશ શુક્લના લેખના આધારે આપણે શું તારવી શકીએ? સંસ્કૃત વિવેચન પરંપરા વિશેની આપણી સમજમાં શું નવું ઉમેરાયું?
જો, સૌથી મોટો સારાંશ એ છે કે સંસ્કૃત વિવેચન પરંપરા અત્યંત વિકસિત હતી, બહુમુખી હતી અને ખૂબ ઊંડી હતી. એ ખાલી સૌંદર્ય નક્ષી નહોતી કે ભાઈ મને ગમ્યું કે ન ગમ્યું, એ વૈજ્ઞાનિક અને વિશ્લેષણાત્મક પણ હતી. એના પોતાના આગવા માપદંડો હતા, પોતાની પરિભાષા હતી જે પશ્ચિમી પરંપરાથી ઘણીવાર અલગ હતી. અને એનો મુખ્ય હેતુ શું હતો? ખાલી કૃતિની પ્રશંસા કરવી કે નિંદા કરવી એટલો જ નહીં, પણ કવિનું કૌશલ્ય શું છે એ સમજવું, કૃતિના ગર્ભિત અર્થ સુધી પહોંચવું, એનું તટસ્થ મૂલ્યાંકન કરવું, અને સૌથી અગત્યનું ભાવકોને વાચકોને કૃતિના આસ્વાદમાં મદદ કરવી. પેલા રાજશેખરે જે તત્વાભિનિવેશી વિવેચકની વાત કરી હતી ને, જે રસની સાથે સાથે શબ્દ, રચના, શૈલી, તાત્પર્ય બધું જ તટસ્થતાથી તપાસે, એ ખરેખર આ પરંપરાનો આદર્શ હતો.
ભાવભૂતિએ સદીઓ પહેલાં એક સમાન ધર્મા વિવેચકની, એક સાચા અર્થમાં સમજનારની આશા રાખી હતી. એ વાતને ધ્યાનમાં રાખીને એક વિચાર આવે છે કે આજે આજના સમયમાં કોઈ પણ ભાષાના સાહિત્ય માટે, પછી એ સંસ્કૃત હોય, ગુજરાતી હોય, અંગ્રેજી હોય કે દુનિયાની કોઈ પણ ભાષા હોય, એક સાચા ઊંડાણપૂર્વક સમજનાર ભાવક કે વિવેચકમાં કયા ગુણો હોવા જરૂરી છે? શું એ તટસ્થતા છે, કે પછી ભોળું વાંચન, સંવેદનશીલતા, કે પછી કૃતિના રૂપ અને એના તત્વ બંનેને પમવાની ક્ષમતા? આ એક સવાલ છે જેના પર કદાચ સૌએ વિચારવા જેવું ખરું. રમેશ શુક્લના લેખના આધારે સંસ્કૃત વિવેચન અને ટીકાઓની આ રસપ્રદ સફર આપણે અહીં પૂરી કરીએ છીએ. આશા છે કે આ ઊંડાણભરી ચર્ચામાં સૌને રસ પડ્યો હશે. આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.